நமோ அரியந்தாளம் நமோ சித்தாளம் நமோ அழறியானம் நமோ வஜ்ஞானானம் ரமுலோயே தவதாவூணம் மோக்ஷார்த்தஸ்ய நிதானம் விதரம் கர்ம பூதம் ஜாதானம் விஸ்வ தத்வானம் வந்தே தத்குண லப்தமே. આમ તો આપણે એવી સંડે આત્માનું શાસન ગ્રંથ ઉપર ચર્ચા કરી રહ્યા છે, પણ એક નાનો વિષય આપણે લાસ્ટ ટાઈમ પ્રારંભ કર્યો હતો એને આપણે પૂરો કરવાની કોશિશ કરીએ. કદાચ આ લેક્ચરમાં નહીં થાય તો નેક્સ્ટ સન્ડે આપણે તેને પૂરો કરશું, કારણ કે વિષય ઘણો અઘાત છે, પણ આપણે બહુ શોર્ટમાં એનું સ્વરૂપ સમજી રહ્યા છે. આપણો વિષય આપણે પ્રારંભ કર્યો હતો ધ્યાન સંબંધી આપણે ચર્ચા પ્રારંભ કરી હતી. ઘણી બધી ચર્ચા આપણે ગયા વખતે કરી હતી, એમાં આપણે આગળ વધીએ. ખાલી 2 મિનિટ આપણે રિવિઝન કરી લઈએ કે જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી, એટલે કનેક્શન થઈ જાય લાસ્ટ ટાઈમના વિષય સાથે. સૌથી પહેલા આપણે ધ્યાનની જે પરિભાષા છે એ શીખ્યા હતા કે એકાગ્રતા પૂર્વક સર્વ ચિંતા એટલે વિકલ્પો નો વિરોધ કરીને કોઈ એક પદાર્થ સંબંધી એનું જ્ઞાન કરવું અને પછી એ સંબંધી અંદરમાં એના વિચાર ચાલવા, એનું નામ ધ્યાન છે. એક પદાર્થમાં ઉપયોગનું એકાગ્ર થવું એનું નામ ધ્યાન છે. આ ધ્યાનની બહુ સામાન્ય એક પરિભાષા છે, કિસી એક વિષય મે નિરંતર જ્ઞાન કા રહેના. જો આ પરિભાષા કેટલી સરસ છે, કિસી એક વિષય મે નિરંતર જ્ઞાન કા રહેના. કોઈ એક વિષયને પહેલી વાર જાણવું એનું નામ જ્ઞાન, અને એને જાણતા રહેવું એનું નામ ધ્યાન. શું કીધું? જાણવું અને પછી એને જાણતા રહેવું એનું નામ છે ધ્યાન. બરાબર, ચલો આગળ વધીએ. આપણે લાસ્ટ ટાઈમ ધ્યાનના 4 અંગ લીધા હતા. ધ્યાનના 4 અંગ લીધા હતા, ધ્યાન, ધ્યાતા, ધ્યેય. ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ફળ. બરાબર, ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ફળ. ધ્યાનની આપણે ચર્ચા કરી હતી, શું હમણાં જે કહી હતી, ધ્યાતા. ધ્યાતાનો અર્થ શું લીધો? ધ્યાતા. ધ્યાતાનો અર્થ જે ધ્યાન કરે છે એ ધ્યાતા. કરનાર, ધ્યાન કરનાર એ ધ્યાતા. ધ્યાન, ધ્યાતા, ધ્યેય જેનું ધ્યાન કરે છે, જે વિષય છે, વિષય એ વિષય છે, ધ્યેય અને જે પ્રક્રિયા છે એ ધ્યાન, અને એનું ફળ છે, જે ફળ મળે છે એ ફળ છે એ ધ્યાનનું ફળ. તો આ રીતે આપણે 4 અંગની ચર્ચા કરી હતી, ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ફળ. ધ્યાન એટલે સમજાયું કે ક્રિયા, પછી ધ્યાતા એટલે જેનું ધ્યાન કરે છે. બરાબર, ના, ધ્યાતા એટલે જે ધ્યાન કરે છે, ધ્યેય એટલે જેનું ધ્યાન કરે છે, અને એનું જે ફળ મળે છે એ ધ્યાનનું ફળ છે. આપણે આનો વિસ્તારથી આ વિશે આગળ આવશે, આ તો ખાલી એના 4 અંગની આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે જે 4 પ્રકારના ધ્યાન છે એ 4 પ્રકારના ધ્યાનની ચર્ચા પ્રારંભ કરીએ. એમાં આપણે સૌથી પહેલા જોયું કે આગળમાં 4 પ્રકારના ધ્યાનની ચર્ચા આવી છે, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બરાબર છે. હવે આમાં જે આર્થ, એને 2માં ડિવાઈડ કરી નાખીએ, આર્થ અને રૌદ્ર ને, તો અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્ત એટલે પાપરૂપ ધ્યાન અને પ્રશસ્ત એટલે પુણ્યરૂપ અને ધર્મરૂપ ધ્યાન. પ્રશસ્તમાં 2 આવશે, પુણ્યરૂપ અને ધર્મરૂપ ધ્યાન એ પ્રશસ્ત. બરાબર, આપણે જયારે એનો વિસ્તાર કરશું ત્યારે એક એક પોઈન્ટ આવશે. પહેલા આપણે એનું બાયફર્કેશન કરીએ છીએ. જે આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, જે આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે એ અપ્રશસ્ત ધ્યાન છે, જે થોડો ઉપયોગ એકાગ્ર રાખશે. વિષય ઘણો ગંભીર છે અને બહુ શોર્ટમાં લેવાનો છે. વિષય ઘણો અગાધ છે, આની ચર્ચા મહિનાઓ સુધી ચાલી શકે એટલો વિષય છે. વાંચીએ તો આપણને લાગે કે કેટલો વિષય આ સંબંધી આચાર્ય દેવે ખોયલો છે. તો આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે એ આર્થ રૌદ્ર ધ્યાન છે એ અપ્રશસ્ત ધ્યાન છે. અપ્રશસ્ત ધ્યાન એટલે પાપરૂપ ધ્યાન છે, બીજી ભાષામાં કહીએ તો દુઃખરૂપ ધ્યાન છે, સંસારનું કારણ છે, કુધ્યાન છે, મિથ્યા ધ્યાન છે. ખ્યાલ આવે છે? આર્થ રૌદ્ર ધ્યાન એ સંસારનું કારણ છે, કુધ્યાન છે, મિથ્યા ધ્યાન છે. તો એની આપણે ચર્ચા આપણે કરશું આજે, અને પછી પછી ધર્મ ધ્યાન અને જે શુક્લ ધ્યાન છે એ ધર્મ અને શુક્લ ધ્યાન પ્રત્યક્ષ ધ્યાન છે. ખ્યાલ આવે છે? તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જ્ઞાની ધર્માત્માને જ હોય. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને ધર્મ અને શુક્લ ધ્યાન હોય. મિથ્યા દ્રષ્ટિ જીવને ધર્મ ધ્યાન ન હોય. મિથ્યા દ્રષ્ટિ જીવને હોય તો સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહો કે એક આપણે સાધક એક આત્મા થી એક મુમુક્ષુ કહો તો એને ધર્મ ધ્યાન નો અભ્યાસ હોય. એને ધર્મ ધ્યાન ન હોય. ધર્મ ધ્યાન નો શું હોય? અભ્યાસ હોય. બરાબર. પરંતુ જયારે સમ્યક દર્શન પ્રગટ થશે ત્યારે ધર્મ ધ્યાન, નિશ્ચય ધર્મ ધ્યાન, યથાર્થ ધર્મ ધ્યાન, ભૂતાર્થ સત્યાર્થ પરમાર્થ વાસ્તવિક ધર્મ ધ્યાન પ્રગટ થશે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ મોક્ષ માર્ગ અને મોક્ષ છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ સમ્યક ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ કર્મોની નિદ્રામાં નિમિત્ત રૂપ ધ્યાન છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ આત્માના આશ્રયથી પ્રગટ થવા વાળા ધ્યાન છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ નિર્વિકલ્પ ધ્યાન છે. બરાબર છે? હવે એની પણ આપણે અંદર અંદર જે વિસ્તાર છે એની ચર્ચા કરીશું. તો આ આપણે એક ભૂમિકા સંબંધિત ચર્ચા કરી. હવે આપણે આર્થ ધ્યાન ના ભેદ ઉપર આવીએ. લાસ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરી હતી, વધારે હું એને રિપીટ નહીં કરું, પણ ખાલી એના નામ બોલી ગયે. ખરેખર એટલો બધો વિષય છે, અમે ગઠબંધન આખો આ વિષય લીધો હતો, તો આખો અલગ જ પ્રકારથી વિષય આવ્યો હતો જે લાસ્ટ સન્ડે નહોતો આવ્યો. આર્થ ધ્યાન સંબંધ, જો આર્થ ધ્યાન એટલે જે ધ્યાનમાં જીવ આપણે છે ને બહુ સાધારણ ભાષામાં રડતો હોય, દુઃખી થાય, ખેદ ખિન્ન થાય, ખ્યાલ આવે છે, એને આર્થ ધ્યાન કહેવાય. અને રોદ ધ્યાન છે એમાં જીવ જે સુખાભાસ છે, સુખનો આભાસ છે, એમાં જે ખરેખર સુખ છે, જે ખરેખર સુખનો આભાસ છે, જે ખરેખર એક પુણ્યનો ભાવ છે, પુણ્યનો ઉદય છે, એ પુણ્યના ઉદયમાં ખરેખર સુખ માનીને એમાં પ્રસન્ન થાય છે, ખુશ થાય છે, સુખી થાય છે, સુખી માને છે પોતાને, એ રોદ ધ્યાન છે. એમાં આનંદ માને છે, સમજાય છે, આનંદ માને છે, એ રોદ ધ્યાન છે. જેમાં ખેદ ખિન્નતા થાય છે એ આર્થ ધ્યાન. જેમાં દુઃખી થાય છે, જે પ્રસંગ બને એમાં સતત દુઃખી થાય, આકુળી થાય, ભયભીત થાય, ખ્યાલ આવે છે, એને આર્થ ધ્યાન છે. અને જે એવા પ્રસંગ બને જેમાં એ પોતાને સુખી માને અને પ્રસન્ન રહે, એને સેલિબ્રેટ કરે, એ રોજ ધ્યાન. ખરેખર એ દુઃખ છે, સુખ નથી, એમાં એને કલ્પના કરી છે સુખ. જે આર્થ ધ્યાનના ચાર ભેદ, રોદ ધ્યાનના ચાર, ધર્મ ધ્યાનના ચાર, શુક્લ ધ્યાનના ચાર, આ રીતે ચાર 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 ભેદ કરીને 16 ભેદ ધ્યાનના કીધા છે. કેટલા ભેદ કીધા? 16 ભેદ ધ્યાનના કીધા. આર્થ ધ્યાનમાં સૌથી પહેલા ચાર ભેદ જોઈએ તો આપણે અહીંયા આવશે તમારે આર્થ ધ્યાનના ચાર ભેદ કયા છે? તો કે ઈષ્ટનો વિયોગ, બરાબર, અનિષ્ટનો સંયોગ, બરાબર, પછી પીડાજન્ય એટલે વેદનાજન્ય, અને ચોથું આર્થ ધ્યાન છે નિદાન બંધ, નિદાનજન્ય, નિદાન બંધ. ત્યાં બહુ સરસ ચર્ચા ચાલી કે ઈષ્ટ નો વિયોગ, થોડીક તાત્વિક રીતે આપણે એનો એનો ભાવ સમજીએ તો મને એ કહો કે કોઈ દિવસ પણ ઈષ્ટ નો ક્યારે પણ વિયોગ થાય? કોઈ કોઈ જેને સમજો, એક અપેક્ષા સમજો, એક મિથ્યારથી જીવ ની અપેક્ષા એ ઈષ્ટ નો વિયોગ કીધો, કારણ કે મિથ્યારથી જીવ જે પરપદાર્થ છે ખરેખર એની માટે ઈષ્ટ નથી, પરંતુ એની કલ્પનામાં એને ઈષ્ટ માને છે. ખરેખર ખરેખર તો અગર તાત્વિક રીતે જોઈએ તો ઈષ્ટ નો વિયોગ ન કહેવાય, સંયોગ નો વિયોગ કહેવાય. તો કહો ઈષ્ટ નો વિયોગ તો ક્યારે ન થાય. ઈષ્ટ એટલે આપણી માટે આખા વિશ્વમાં ઈષ્ટ કોણ છે? થોડો એંગલ બદલીને વાત કરું છું, સમજો, આપણા માટે આખા વિશ્વમાં ઈષ્ટ કોણ છે? તો કે આપણો શુદ્ધાત્મા છે. જે ઈષ્ટ પદાર્થ છે, જે જેનો આશ્રય લેવાથી મને લાભ થાય છે, સુખ મળે છે, મુક્તિ મળે છે, કર્મોથી છુટકારો મળે છે, સંસારનો અભાવ થાય છે, સમયદર્શન જ્ઞાન થાય છે, એની પ્રાપ્તિ થાય છે, એ ઈષ્ટ છે. તો બોલો અનુષાબે, ઈષ્ટનો ક્યારે વિયોગ થાય? અગર એનો વિયોગ થાય તો એ ઈષ્ટનો કહેવાય. પોઈન્ટ પકડજો, ખરેખર તો સંયોગનો વિયોગ કીધો. સંયોગનો વિયોગ કહો તો બરાબર. અને સંયોગમાં ઈષ્ટ પણ માનીને જીવે માને છે કે ઓહો આ મારા ઈષ્ટતા, એનો વિયોગ થઈ ગયો. અને વિયોગ થતા એ શું થાય છે? દુઃખી 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 દુઃખી. ઈષ્ટનો વિયોગ થાય કે ઈષ્ટનો વિયોગ નહીં, સંયોગનો વિયોગ. તાત્વિક રીતે વિચાર કરો, આધ્યાત્મિક રીતે વિચાર કરો તો સંયોગનો વિયોગ છે, ઈષ્ટનો વિયોગ ન હોય. ઈષ્ટ તો આપણો પ્રભુ પરમાત્મા, ખ્યાલ આવે છે, આપણો શુદ્ધાત્મા, કારણ પરમાત્મા, એ ઈષ્ટ છે. અચ્છા, અનિષ્ટનો સંયોગ, અનિષ્ટનો સંયોગ બોલો તો બહારમાં કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. આપણી માટે અનિષ્ટ હોય આપણે સમજતા નથી એટલે દુઃખી થઈએ છીએ. અગર આ તત્વ સમજીએ ને મર્મ સમજીએ તો સમજાય કે આપણી માટે અનિષ્ટ ખરેખર આપણા અંતરમાં ઉત્પન્ન થવા વાળા જે અજ્ઞાન વિચારના ભાવ કે અનિષ્ટ ભાવ છે એ અનિષ્ટ છે. એનો સંયોગ કે નાની કાળ છે ના સમજાય ફરી સમજાય કે શું કે વિશ્વને પોઈન્ટ પકડાયો. અનિષ્ટ નો સંયોગ એટલે આ શરીરમાં બીમારી આવી એ અનિષ્ટ છે આપણે તો એ માનીએ છીએ અને એમાં દુઃખી થઈએ છીએ કે આ તમે આવી કીધું. પોઈન્ટ સમજાય કે અનિષ્ટ એ બીમારી નથી. શરીરની બીમારી અનિષ્ટ નથી, આત્માની બીમારી અનિષ્ટ છે. આપણા અંદરમાં જે બીમારી ચાલી રહી છે ને નિત્ય અથવા અજ્ઞાનની એ બીમારી ખરેખર આપણી માટે અનિષ્ટ છે. તમે એંગલ સમજો. આપણે માનીએ છીએ કે બાહ્યમાં શરીરમાં રોગ આવી ગયો એટલે અનિષ્ટનો સંયોગ થયો. કોઈ કોઈ પરિવારજનનો વિયોગ થયો ચાલે છે તો આપણને એમ લાગે ઈચ્છનો વિયોગ થઈ ગયો. આપણી ઈચ્છા અનુસાર લાઈન ન થયું તો આપણને લાગે અનિષ્ટનો સંયોગ થઈ ગયો. તો ખરેખર ઈચ્છ અનિષ્ટ ખરેખર કોણ છે એનો નિર્ણય આમાં કરજો. મારી માટે મારો શુદ્ધાત્મા ઈચ્છ છે અને મારા અંદરમાં શુદ્ધાત્માની વિરાજના થતા જે પરિણામ છે એ પરિણામ ખરેખર અનિષ્ટ છે. જગતમાં કોઈ પદાર્થ અનિષ્ટ નથી. બચનજી જ નામ છે. ત્રણ વાક્ય સમજાયા, ત્રણ વાક્ય સમજાયા. સોરલબેન કયા કયા? ઈચ્છ, મારી માટે ઈચ્છ કોણ છે? મારો શુદ્ધાત્મા. અચ્છા, શુદ્ધાત્માનો વિયોગ થાય ન થાય ખ્યાલ આવે છે? તો ઈચ્છ નો વિયોગ નહીં, વાતથી છે સંયોગ નો વિયોગ. એ સંયોગમાં ઈચ્છ માનીએ છીએ, સંયોગ ને ઈચ્છ માનીએ છીએ અને એનો વિયોગ થાય છે તો આપણે દુઃખી થઈએ છીએ. એ દુઃખ નું નામ આત્મજ્ઞાન. જાણીને બોલો, સોધનમાં ઇન્દ્રને, સોધનમાં ઇન્દ્રને એના બે કાગળ જેટલું આયુ છે, બે કાગળ નું આયુ છે એમાં 40,000 ઇન્દ્રાણી નો વિયોગ થાય છે. બોલો, પોઈન્ટ હાલમાં ને મિથ્યા નથી જેવું આત્મજ્ઞાન નથી થતું, એવા દુઃખી નથી થતા જેવા મિથ્યા નથી થતા. 40,000 ઇન્દ્રાણી નો વિયોગ થાય તો શું હાલત થઈ જાય? બોલો, આપણને તો એક સંયોગ નો વિયોગ થાય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. અથવા 40,000 ઇન્દ્રાણી નો વિયોગ પોતાની સામે પોતાના પૂરા જીવન કાળમાં, બોલો, અંદરના અભિપ્રાયમાં એને ઈચ્છ માઇનર થતો. એ સંયોગ ને ઈચ્છ નતો માન્યો, એ સંયોગ ને સંયોગ માન્યો તો એનો વિયોગ નિશ્ચિત હતો, એની શ્રદ્ધા હતી. એટલે માટે આત્મબળ અને આત્મશ્રદ્ધાના આધારે મિથ્યાલક્ષી જેવું આત્મધ્યાન કરે છે એવું સમય જશે આત્મધ્યાન ન થાય. કારણ કે એમને ખબર છે મારા ઈચ્છનો વિયોગ ક્યારે નહીં થાય. અંદરમાં શુદ્ધાત્મા ઈચ્છ છે એના આશ્રયથી ઉત્પન્ન થતી, એના આશ્રયથી ઉત્પન્ન થતી જે સમ્યક દર્શન જ્ઞાન થાય તેની પ્રણતિ છે એ મારી માટે ઈચ્છ છે. અને એ સમ્યક દર્શન અમે ક્યારે વિયોગ નહીં થાય. એક શ્રદ્ધાનો ક્યારે વિયોગ નહીં થાય, શ્રદ્ધા ક્યારે નહીં તૂટે, એક શ્રદ્ધા ક્યારે ખંડિત નહીં થાય, ગમે તે થઈ જાય. થોડો અલગ એંગલ લીધો આમાં. ઈચ્છ નો પોઈન્ટ નહીં, ઈચ્છ નો વિયોગ, ઈચ્છ નો વિયોગ નહીં, તરત આવજે સંયોગ નો વિયોગ. અને જે સંયોગ છે એ વિયોગ લઈને આવે છે, એ સંયોગ ની એક્સપાયરી ડેટ લઈને જ આવે છે. તો દવા હોય એની એક્સપાયરી ડેટ લઈને આવે કે નહીં? એવી રીતના સંયોગ એનો વિયોગ લઈને આવે. વિયોગ એના ગર્ભમાં છે. કોઈ પણ સંયોગ હોય, જળ હોય, ચેતન હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય. આયુ ગેટિંગ સમજાય છે? આ બે સમજાયા પછી આપણે આપણે કીધું વેદના. બોલો, હવે કઈ વેદના, કઈ વેદના ખરેખર લાગવી જોઈએ? આ શરીરમાં જે વેદના થાય છે ને એનો વિચાર કરી કરીને આત્મધ્યાન કરે છે, પણ શરીરની વેદના એને ખરેખર થતી જ નથી. એ એક શરીરના આશ્રય જે એકત્વ બુદ્ધિ છે એ એકત્વ બુદ્ધિની વેદના એને થાય છે એની ખબર નથી. અને દૂર કરવા જાય છે, દૂર થતી નથી, દૂર થતી નથી એટલે વધારે આકુરતા થાય છે, કરતા બુદ્ધિ પોસાય છે, થતું નથી પોતાની ઈચ્છા અનુસારનું પરમન એટલે આત્મધ્યાન કરે છે. આઈ હોપ તમને કનેક્શન સમજાતું હશે. શું કહેવા માંગે? ખરેખર કોની વેદના લાગવી જોઈએ? અને અંદરમાં આ અજ્ઞાનની વેદના લાગે એનો ખેદ થવો જોઈએ. આપણને ખેદ થયો થાય, અરે રોગ આવી ગયો, રોગ આવી ગયો, રોગ આવી ગયો. હવે એનું ચિંતન ચાલે ને તો આત્મધન. અને અંદરમાં વિશ્વાસ્વરૂપી રોગનું ચિંતન ચાલે ને તો વિકલ્પાત્મક ધર્મધન. શું કહેજે? બોલો, પોઈન્ટ 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 આપણે એમને બતાવી ને. આ ચિંતન તો કેવું કરે છે? વિદ્યાર્થી સમય જેથી દેવ મિથ્યાદૃષ્ટિ પણ કરે છે, સમ્યક દ્રષ્ટિ પણ કરે છે અને મિથ્યાત્વ સમ્યક સન્મુખ મિથ્યાદૃષ્ટિ પણ કરે છે. જેનાથી મિથ્યાત્વ છે સમ્યક તો પ્રગટ નથી થયું, પરંતુ માર્ગમાં છે, સમ્યક દર્શનની નજીક છે. તત્વ વિચાર કરે છે, તત્વ નિર્ણય કરે છે. એને વેદના કોની લાગશે? રૂપાબેન, અરે રૂપાબેન બોલો, એને વેદના શરીરની લાગે? શરીર સંબંધી જે અંદરમાં એકત્વ છે ને એ એકત્વની વેદના અંદર લાગવી છે, એ ખરેખર દુઃખનું કારણ છે. કોઈ સમજાય છે? અને નિદાનની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી દીધી. ચલો, તો આ ચાર પ્રકારના આત્મજ્ઞાન થયા. અને આમાં ખબર નહીં મને તો કઈ સંતોષ થતો નથી, પણ આપણે આગળ વધીએ અને ઉપર ખૂબ વિચાર કરજો. અને આપણે રેગ્યુલર ક્લાસમાં એને ડિટેલમાં થોડું પાછું લઈ જઈશું, આપણે રેગ્યુલર વીક વીક ડેઝના ક્લાસમાં. હવે આપણે રોજ ધ્યાનના ચાર ભેદ કરીએ એ પણ આપણે કહેલા હતા, પણ એમાં થોડો હજી એક બે એંગલ રહી ગયા હતા ને, તો પછી બધું વિચાર ચાલે ને, તો બહુ બધા નવા 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 પોઈન્ટ વિચારમાં આવ્યા હતા. તો રોજ ધ્યાન એટલે જેમાં જીવ ખુશ થાય છે, ખુશ હસતો હોય છે, હસે ખુશ થાય, પ્રસન્ન થાય, ખ્યાલ આવે છે. ખુશ થવાનું કોઈ કારણ નથી, પણ થાય છે, એ થાય છે, એટલે ખરેખર ઈચ્છા નથી, એ ખરેખર રોજ ધ્યાન છે. અને એમાં અગર આયુકર્મ નો બંધ થઈ ગયો તો નરક આયુ નો બંધ થાય. રોજ ધ્યાન માં આયુ નો બંધ થાય તો નરક, આજ ધ્યાન માં આયુ નો બંધ થાય તો તિર્યક જિંદગી નો બંધ થાય. કોઈ સમજાય? અને રોજ ધ્યાન ના ચાર ભેદ આવ્યા તમારી સામે, રોજ ધ્યાન ના ચાર ભેદ બોલો કયા કયા. રોજ ધ્યાન ના ચાર ભેદ કયા છે? રોજ ધ્યાન ના ચાર ભેદ છે હિંસા, નંદી, હિંસામાં આનંદ મળે. કોઈ સમજાય? હિંસા, હિંસામાં આનંદ મળે. કોઈ પણ પ્રકારની બારમાં હિંસા થાય છે અને એમાં આનંદ મળે. ખ્યાલ આવે છે? આતંકવાદી અને આપણે કહીએ ને કે જે આતંકવાદી હોય, બોમ્બ બ્લાસ્ટ કરે, હિંસા કરે, એમાં આનંદ મળે. આ રોજ ધ્યાન કોઈ ખબર પડે છે જેવી રીતના. હવે આ રોજ ધ્યાન છે ને જે હિંસા નંદી છે એના જે પ્રકાર છે એમાં નિશ્ચય રોજ ધ્યાન અને વ્યવહાર રોજ ધ્યાન બે પ્રકારથી રોજ ધ્યાન સમજ. જેવી રીતના બાળકો રમે ને ઓલી ગેમ રમે ને વિડીયો ગેમ, બોલો શું છે? બોલો વિડીયો ગેમ. વિડીયો ગેમ માં અમરી ગયો, અમરી ગયો, અમરી ગયો, ખ્યાલ આવે ને? તો એ શું છે? રોજ ધ્યાન છે. હિંસા નંદી રોજ ધ્યાન છે, એમાં આનંદ મળે. આટલાને કિલ કરી નાખ્યું, આટલાને મારી નાખ્યું, એમના નામ કરી નાખ્યું, એમના નામ ખતમ કરી નાખ્યું. આ હિંસા નંદી રોજ ધ્યાન, ખ્યાલ આવે ને? જે પાંચ પ્રકારના ખાવર ગયો છે ને જલગા યાદીમાં, અને જે સ્વિમિંગ પુલ છે પડિયારો પડિયારો, અને એમાં આનંદ મળે. બોલો કેટલા જલગાય જીવોની હિંસા થાય. ગયા વખતે આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી આ સંબંધી, એને વિચારીએ તો, પણ આમાં એક એંગલ છૂટી ગયો. નિશ્ચય રોજ ધ્યાન, બહાર માં તો આ હિંસા છે એમાં આનંદ મળ્યો, પણ અંદર એ તો ક્યારે ક્યારે થશે ને? એક ચોવીસ કલાક તો એ બહાર માં કોઈ સ્વિમિંગ પુલ માં નહીં પડ્યો હોય કે ગેમ્સ નહીં રમતો હોય, કોઈ સમજાય છે? પરંતુ અંદર માં નીચે રોજ ધ્યાન છે સતત ચાલે. હિંસા, હિંસા આત્મામાં ઉત્પન્ન થવા વાળા મોહ રાગ દ્વેષ ના પરિણામ ને હિંસા કહે છે. અને એ હિંસામાં જે આનંદ માને રાગ ના ભાવમાં, ખ્યાલ આવે છે? દ્વેષ ના ભાવમાં, કે જો મેં ગુસ્સો કર્યો ને મારું કામ થઈ ગયું, બોલો ખ્યાલ આવે છે? તો એ અંદર ના જે ભાવો છે, કોઈ પકડાય છે? અંદર ના ભાવો છે, એ ભાવોમાં આનંદ માનવું, એ ભાવોમાં એકત્ર કરવું, એ ચોવીસ કલાક. એટલે નિશ્ચય રોજ ધ્યાન ચોવીસ કલાક ચાલે. ચારે પ્રકારના નિશ્ચય રોજ ધ્યાન ચોવીસ કલાક ચાલે છે. વ્યવહાર રોજ ધ્યાન ક્યારેક ક્યારેક ચાલે, બહારમાં પ્રેક્ટિકલી હિંસા ક્યારેક ક્યારેક થશે, કોઈ સમજે છે? પણ અંદરમાં મોર આદેશ ના ભાવોની ઉત્પત્તિ થવી એ ક્યારે નથી થતી, બોલો? પ્રતિ સમય થાય. તમને સમજાય છે? રોજ ધ્યાન એટલે અંદરમાં મોહ રાગ દ્વેષ ના ભાવોની ઉત્પત્તિ થવી એ નિશ્ચય રોજ ધ્યાન, નિશ્ચય હિંસાનંદી રોજ ધ્યાન. પછી બીજો ભેદ કયો છે રોજ ધ્યાનમાં? મૃષા, જુઠ્ઠું બોલવું, જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, પરિગ્રહ. ખ્યાલ આવે છે? હિંસા, જુઠ્ઠું, ચોરી, પરિગ્રહ. તો કયો પાપ રહી ગયો? અચ્છા, એક પાપ કેમ રહી ગયો? પાપ તો પાપ છે ને, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, કુશીલ કેમ રહી ગયો? ખ્યાલ આવે છે? પરિગ્રહ લીધું, હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ લીધું, કુશીલ ના લીધું. કુશીલ ને પરિગ્રહાનંદી રોજ ધ્યાન નું બીજું નામ છે વિષયાનંદી રોજ ધ્યાન. પરિગ્રહાનંદી નું બીજું નામ છે વિષયાનંદી રોજ ધ્યાન. તો એ વિષયાનંદી રોજ ધ્યાન માં કુશીલ આદિ, અબ્રહ્મ આદિ નું જે સેવન છે એને લઈ લીધું. કારણ કે ચાર 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 ભેદ છે ને, તો આચાર્ય એમ કહ્યું કે બીજા ત્રણ ના ચાર ભેદ છે, તો રોજ ધ્યાન માં પણ ચાર ભેદ લેવા દે. કોઈ સમજાય છે? એ રીતે ચાર ભેદ કર્યા. અને જે કુશીલ માં આનંદ માને છે, ખરેખર તો કઈ આનંદ છે નહીં, દુઃખ જ છે, પરંતુ આનંદ માને છે, એનું ચિંતન કરીને આનંદ માને છે, એ રોજ ધ્યાન. તો હિંસા, બોલા આપણે જૂઠું બોલીએ કે ના બોલીએ? જૂઠું બોલીએ કે ના બોલીએ? ના, આપણે જૂઠું તો ક્યારે ના બોલીએ. કોઈ ખ્યાલ ના છે? વ્યાપાર ધંધા આજુ ક્યારેક જૂઠું બોલાય ને, જૂઠું બોલવું પડે, થોડું કામ તેમ બોલવું પડે તો જ કામ થાય. તો ચલો, એ તો વ્યવહાર જે મૃષાનંદી રોજ ધ્યાન. પણ નિશ્ચય મૃષાનંદી રોજ ધ્યાન, બોલો, નિશ્ચય મૃષાનંદી રોજ ધ્યાન. તમને ખ્યાલ આવે છે? તો એંગલ નિશ્ચય તો જૂઠું બોલીએ છીએ. અરે ના, અમે તો કોઈ દિવસ જૂઠું ના બોલીએ. પ્રતિ સમય જીવ જૂઠું બોલે છે, પ્રતિ સમય. કોઈ સમજાય છે? પ્રતિ સમય જીવ જૂઠું બોલે છે. શું જૂઠું બોલે છે? શરીર સમજાય છે? પ્રતિ સમય જૂઠું બોલે છે. હું શરીર છું, હું ગોરો છું, હું કાળો છું, હું વસ્તા છું, હું શ્રોતા છું, હું રાગી છું, હું દ્રોહી છું, હું મનુષ્ય છું, હું વૃદ્ધ છું, હું કરનાર છું, હું વ્યાપાર આદિ નો કરતા છું. કોઈ સમજાય છે? આ બોલો આ શું છે? વસ્તુ સ્વરૂપથી વિપરીત બોલવું એ જૂઠું. આ નિશ્ચય રોજગાર નથી બોલો, અને જૂઠું બોલીને પછી આનંદ માને, કામ થાય તો આનંદ માને, પોતાના ઈચ્છા અનુસાર વિકલ્પ અનુસાર ઉદય હોય અને કાર્ય થઈ જાય અને તો શું માને, આનંદ માને. હું મને ખબર છે થોડો વિષય ગંભીર છે અને સમજવાની કોશિશ કર્યો, આપણે બહુ ઇગ્નોર કરી નાખ્યું છે આ પ્રકારનું ચિંતન. હવે આની પુષ્ટિ કરવા માટે જે વિચારો ચાલે ને એ જ્ઞાન છે. આ વખતે કામ થયું ને એટલે બીજી વખતે પણ એને પુષ્ટિ કરવા માટે એવા વિચારો, નવા નવા વિચારો, નવા નવા માયાચારીના ભાવો, ખ્યાલ આવે છે, જૂઠું બોલવું, તો એ બધું વ્યવહાર અને અંદરમાં તો સતત ચાલે છે. અભિપ્રાયમાં રોજ ધ્યાન ક્યારે નથી ચાલતું બોલું, શ્રદ્ધામાં રોજ ધ્યાન ક્યારે નથી ચાલતું બોલું. આપણા અભિપ્રાયમાં સતત છે કે હું શરીર છું, શરીર છું, શરીર તું શરીર નથી, તું તારા અભિપ્રાયમાં કેટલું જૂઠું બોલે. ભાવ ભાવ સમજો, બોલે એટલે વચન નહીં, બોલે એટલે અભિપ્રાય. જો જ્યાં સુધી અંદરમાં આની શ્રદ્ધા નહીં થાય ને ત્યાં સુધી અંદરમાં ક્યાં તારા મૂલ્ય હલવાના નથી. તો આ રોજ ધ્યાનની આપણે ચર્ચા થઈ. રોજ ધ્યાનમાં મિશાનંદી, હિંસાનંદી, ચોરી એટલે આપણે ચોરી કરીએ કે બધામાં આપણે ના પાડશે ને, કારણ કે પ્રેક્ટિકલી તો બહારનો વ્યવહારમાં આપણે ચોરી નથી કરતા, અને ભાવ ચોરી ચાલ્યું છે. ભાવ ચોરી, હા ભાવ ચોરી શું ચાલ્યું છે? અરે ભાવ ચોરી સતત ચાલ્યું છે. શું ચાલ્યું છે? કે તું આ શરીર નો સ્વામી ન હોવા છતાં તું પોતાને એનો સ્વામી માને, આ ભાવ ચોરી છે. ખ્યાલ આવે છે? તું એનો અધિકારી નથી, એ તારી વસ્તુ નથી. ચોરી એટલે સમજે છે, જે આપણી ન હોય એનો સ્વામી બીજો કોઈ હોય, એ બીજા કોઈની હોય, અને એને આપણે આપણી માની લઈ લઈએ એને ચોરી છે. પ્રેક્ટિકલી એને ચોરી કહેવાય ને. તો અહીંયા બોલો શું છે? આ ભાવ નથી પકડાતો આપણને. બોલો, આ વસ્ત્ર નો સ્વામી કોણ? આ શરીર નો સ્વામી કોણ? ઘર કુટુંબ પરિવાર નો સ્વામી કોણ? પૂતગલ નો સ્વામી પૂતગલ? અને આપણે માનીએ છીએ કે હું છું એનો સ્વામી, તો તું એનો અધિકારી બની ગયો. હવે શું ચાલશે? તારી ઈચ્છા અનુસાર એને પરણવાની ઈચ્છા ચાલશે, એ થશે નહીં, એ કાર્ય થશે નહીં, એટલે શું થશે? આકુરતા થશે, કરતા ભાવ પૂરી થશે, નિત્યાર્થ ભાવ પૂરી થશે. અને આ આકુરતા નું નામ જ પૂજા છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આ રીતે ચોરી. અચ્છા પરિગ્રહ, પરિગ્રહ તો કોઈ પાપ જ નથી માનતું. હિંસા, જૂઠ, કુશીલ અને ચોરી એને તો હજી પણ પાપ થઈ દે. પરિગ્રહ ને કોઈ પાપ માને છે? પરિગ્રહ વધે તો જીવ પોતાને મોટો માને છે, મહાન માને છે. પોઈન્ટ સમજાય છે? તો પરિગ્રહ એ સૌથી મોટો પાપ છે. જે પર વસ્તુ છે એને ગ્રહણ કરવાનો ભાવ, એને વધારવાનો ભાવ, એને સાચવવાનો ભાવ, એને પુષ્ટ કરવાનો ભાવ, આ પરિગ્રહ. તો ભાવ પરિગ્રહ ચાલે છે કે નહીં બોલો? પરિગ્રહ, પરિગ્રહ એટલે પરિગ્રહ એટલે ને એ ચારે પ્રકારથી એને ગ્રહણ કરવું વસ્તુને. તો ચારે પ્રકારથી ગ્રહણ કરવું એટલે એકત્વ, મહત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, એ ચારેય પ્રકારથી પરદ્રવ્યમાં આવો અજ્ઞાન ભાવ પુષ્ટ કરવો એ ખરેખર નિશ્ચિત પરિગ્રહ. સમજો ભાઈ, થોડી થોડી ચર્ચા આવ્યા તો બહુ વિસ્તારથી કરવા બેસું તો બહુ સમય થઈ જશે, પણ નિશ્ચય વ્યવહાર સમજો. નિશ્ચય વ્યવહાર ખરેખર તો જીવને સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ નિશ્ચય ભીખું ધ્યાન છે. વ્યવહારને નિશ્ચય કું ધ્યાન છે, અને નિશ્ચય કું ધ્યાન, નિશ્ચય અંદરમાં એટલે કે ને અભિપ્રાયની ભૂલ છે એ ખરેખર જીવને સંસારમાં રખડાવે. અભિપ્રાયની ભૂલથી નથી છૂટતો, કસાઈની મનતામાં આવી ગયો, અભ્યારણ્ય પૂર્વનું જ્ઞાન કરી લીધું, અરે મુનિ બની ગયો, સમોશરમાનંદવાર ગયો, મુનિરાજના સાનિધ્યમાં રહ્યો, બધું કર્યું, પરંતુ આ અભિપ્રાય ન પડ્યો, પોતાને પરિપૂર્ણ જોયો નહીં, માન્યો નહીં, સ્વીકાર્યો નહીં, પોતાને આત્મ સ્વીકાર્યો નહીં, શુદ્ધાત્મ સ્વીકાર્યો નહીં. જે સંયોગ, જે શરીર, જે ઘર, જે કુટુંબ, જે પરિવાર, જે બહારમાં મળ્યું ને એમાં એકત્વ કરવા માંડે, ગયો એમાં અને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયો. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ વિચાર કરો. આપણે ઈષ્ટનો વિયોગ થાય ને, બારમાં લૌકિક જ્ઞાન જોઈએ તો ઈષ્ટનો વિયોગ થાય તો આપણે એમ કહે ને કે ભૂલાતા નથી, એ વ્યક્તિ ભૂલાતા નથી, એનો ચહેરો દેખાય છે, એની વાતો યાદ આવે છે, એની સાથે વિતાવેલો સમય યાદ આવે છે. બોલો, ભૂમિબેન સમજાય છે? એ વ્યક્તિ અહીંયાથી જશે ને, શીઘ્ર ગતિનો સમય પૂરો થયો અને નવો ભાવ ધારણ કર્યો ને, એ વ્યક્તિને પૂછો એને કાંઈ યાદ નથી પૂર્વનું, એને કાંઈ યાદ નથી પૂરવાનું. પણ આપણે એને યાદ કરીને આખો ભાવ બગાડી દઈએ. લોજિક સમજાયું? એને યાદ છે, હવે અહીંયાથી આપણે સ્વર્ગમાં જશું તો એ પર્યાયમાં તન્મય થઈ જશું, હવે આપણને એ ભાવમાં જશું કર્મ જે સુખતા આપણને અહિયાંના સંબંધ આ શરીર આ પરિવાર જે પણ અહિયાં જે પણ આપણે કહીએ ને કે રહ્યા 20-30-40-50 વર્ષ આપણને કઈ યાદ રહ્યું કઈ યાદ રહેશે નહીં રહે ત્યાં તો નવી દુનિયા ચાલુ થઈ જશે પણ એ વ્યક્તિને યાદ કરીને હાથ વ્યવહાર કરીને આ જીવ તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર કર્મના બંધ કરીને સંસારમાં ચાલે છે આ કેટલી પ્રેક્ટિકલ વાત બોલો અનુભવે સમજાય છે બોલો એ સમજાય છે ને ખ્યાલ આવે ને એને કાંઈ યાદ નહીં રહે એને કાંઈ યાદ નથી આપણે અહીંયાથી પહેલાના બહુમતી ને આવ્યા આપણે પૂર્વના બહુ શું યાદ છે બોલો હવે આપણે અહીંયા આવ્યા સપોઝ મનુષ્યમાંથી મનુષ્ય થયા તો આપણે પહેલા મનુષ્ય હતું હવે અહીંયા મનુષ્ય થયા આપણે મનુષ્ય હતું તો ત્યાં સંબંધ હશે પરિવાર હશે ઘર હશે કુટુંબ હશે દીકરા દીકરી હશે બોલો એ લોકો હજી તો શાળાને યાદ કરતા કરતા અને અહીંયા તો નવું બધું ચાલુ છે આપણે તો કઈ યાદ નથી આઠ જન છે ને આઠ જન આ કુ જન છે ને એના દીકરા એના દીકરા એની એનું સ્મરણ એ જ ઉપયોગમાં રમ્યા કરે એ આ દુનિયા ચલો હવે ધર્મ ધ્યાન પર આવીએ પછી આપણે પૂરું કરીએ ધર્મ ધ્યાનના ચાર ધ્યેય છે બરાબર છે હવે જો ધર્મ ધ્યાન સમજો આમાં પણ વ્યવહાર ધર્મ ધ્યાન અને નિશ્ચય ધર્મ ધ્યાન થોડા વિશે સમજવા જેવું છે બરાબર વ્યવહાર અને નિશ્ચય ધર્મ ધ્યાન વ્યવહાર ધર્મ ધ્યાન કોને હોય તો કે પહેલા તો ધર્મ ધ્યાન કોને હોય સમ્યક દ્રષ્ટિને જો સમ્યક દ્રષ્ટિ ધર્મ ધ્યાનના ગુણસ્થાન સમજો ધર્મ ધ્યાનના ગુણસ્થાન છે ચોથા ગુણસ્થાન થી લઈને સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન આઠમા ગુણસ્થાનના પહેલા સમયથી શુક્લ ધ્યાન ચાલુ થાય શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી હોય કોઈને ખબર છે શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી હા બારમા સુધી વેરી ગુડ ચલો તેરમાના એન્ડ સુધી બારમે તેર સુધી શુક્લ ધ્યાન તેરમા ગુણસ્થાન સુધી હોય એનો પ્રારંભ થાય છે આઠમા ગુણસ્થાનના પહેલા સમય થોડો વિષય તાત્વિક ને શુક્લ ધ્યાન નતો એને તો બહુ સૂક્ષ્મ ઉપયોગ રાખીને સમજવો પડશે આજે આપણે ધર્મ ધ્યાન નો વિષય વિસ્તારથી લઈએ છીએ આમાં પણ ઘણી બધી વાતો સમજવાની પછી પેલા ગુણસ્થાન સમજી લો બરાબર છે ગુણસ્થાન સમજી લો તો ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાન થી લઈને સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે ચોથા થી સાતમા સુધી ધર્મ ધ્યાન ધર્મ ધ્યાનના બે ભેદ કયા કયા બે ભેદ એક વ્યવહાર ધર્મ ધ્યાન એક નિશ્ચય ધર્મ ધ્યાન એક વ્યવહાર ધર્મ ધ્યાન બરાબર છે ઉપયોગ ક્યારે ચોથા થી સાતમામાં ઉપયોગ અંદરમાં રહેશે સાતમામાં ઉપયોગ અંદર સમજી જરા વિશે સમજો સાતમામાં નિર્વિકલ્પ દશા છે તો સાતમામાં તો ઉપયોગ અંદર છે પણ નિશ્ચય ધર્મ ધ્યાન છે સાતમા ગુણસ્થાનમાં ટોટલી નિશ્ચય ધર્મ ધ્યાન છે પરંતુ ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં ઉપયોગ અંદર બહાર એ રીતે પ્રવર્તે છે તો એ પ્રવૃત્તિમાં જયારે ઉપયોગ બહાર છે જ્ઞાની ધર્માત્માઓનો આમાં ત્રણ પ્રકારના ત્રણ કેટેગરીના જીવ આવી ગયા ધર્મ જાણવું એક ચતુર્ગુણ સ્થાન વર્તી અવર્તી સમ્યક દ્રષ્ટિ એક પંચગુણ સ્થાન વર્તી એક દેશ વ્રતિ શ્રાવક અને છઠ્ઠા ગુણ સ્થાન વર્તી મુનિરાજ સાતમા ગુણ સ્થાન વર્તી મુનિરાજ છે એ તો નિશ્ચય ધર્મ જાણવા છે નિર્વિકલ્પ દિશામાં છે એમનો બુદ્ધિપૂર્વક ઉપયોગ તો પોતાના આત્માને જાણવામાં લાગ્યો છે તમે સમજાય છે થોડી સ્થૂળતાથી સુધી બધા ધર્મ વાત લઈ જશું પહેલા સ્થૂળ સમજો પહેલા આખો ભેદ સમજો ધર્મ ધ્યાનના ગુણસ્થાન જલ્દી બોલો ચોથા થી સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન હોય છે કેટલા પ્રકારના જીવો આવી ગયા ધર્માત્માઓ ત્રણ પ્રકારના જીવો આવી ગયા ધર્મ ધ્યાનના પ્રકાર કેટલા બે એક વ્યવહાર ધર્મ ધ્યાન અને એક નિશ્ચય ધર્મ ધ્યાન નિશ્ચય ધર્મ ધ્યાન એટલે નિર્વિકલ્પ દશા સાક્ષાત ધર્મ ધ્યાન નિશ્ચય ધર્મ ધ્યાન એટલે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ એ નિશ્ચય ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન એટલે ખરેખર ધર્મીનું ધ્યાન ધર્મીનું ધ્યાન એ ધર્મ શું કીધું ધર્મીનું ધ્યાન એ ધર્મ ધર્મી એટલે જીવાત્મા તમને બધાને વિશે સમજાય છે કે કઠિન પડે છે ધર્મી એટલે જીવાત્મા ધર્મીનું ધ્યાન એટલે એમાં એકાગ્રતા ઉપયોગની એકાગ્રતા શુદ્ધાત્મામાં એ નિશ્ચય ધર્મ ધ્યાન બોલો મારી સાથે શુદ્ધાત્મામાં પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગની એકાગ્રતા એ નિશ્ચય સાક્ષાત વાસ્તવિક નિર્વિકલ્પ ધર્મ ધ્યાન જે નિર્જરાનું કારણ છે જે આગળ જતા મોક્ષનું કારણ બને અધર્મ જ્યાં અંદરમાં નિષ્કર્ષ દશામાંથી હોય તો સાક્ષાત નિર્જરા ગુણ શ્રેણી નિર્જરા સકામ નિર્જરા અવિપાક નિર્જરા આ બધી નિર્જરા થાય છે અંદર. અચ્છા ચલો હવે ચોથા ગુણ સ્થાનમાં તટસ્થો અંદર નહીં રહે તો ઉપયોગ બહાર આવશે કે નહીં? ચોથા ગુણ સ્થાનમાં પાંચમા ગુણ સ્થાનમાં પણ ઉપયોગ બહાર આવશે કે નહીં? અંદર બહાર અંદર બહાર. છઠ્ઠા ગુણ સ્થાનમાં તો ફૂલ ઉપયોગ બહાર છે. તો હવે સમજાય છે ને? છઠ્ઠા ગુણ સ્થાનમાં તો ફૂલ ઉપયોગ બહાર છે. તો ક્યારે શું છે બોલો? ક્યારે શું? તમે આર્ધરોધ ધ્યાન કહેશો એ તમને દ્રષ્ટિ નો ઉપયોગ બહાર છે ત્યારે શું કહેશો? આર્ધરોધ ધ્યાન કહેશો? નહીં કહી શકીએ. બહુ સ્થૂળતાથી છઠ્ઠા ગુણ સ્થાન સુધી આર્ધ ધ્યાન કીધું અને પાંચમા ગુણ સ્થાન સુધી રોધ ધ્યાન. રોધ ધ્યાન ના ગુણ સ્થાન 1-5, આર્ધ ધ્યાન ના ગુણ સ્થાન 1-6, ધર્મ ધ્યાન ના ગુણ સ્થાન 4-7, શુક્ર ધ્યાન ના ગુણ સ્થાન 8-13. હું બોલું છું બાર પણ સમજાયા શું કીધું? અગેન આર્ધ ધ્યાન ના ગુણ સ્થાન 1-6, 1-6 હોય સમજાય છે. પણ મેં હમણાં ક્લિયર કર્યું તમને પહેલા કે મિથ્યા દ્રષ્ટિને જેવું આર્ધ ધ્યાન થાય છે એવું સમય દ્રષ્ટિને નથી થતું. છઠ્ઠા ગુણ સ્થાન સુધી આર્ધ ધ્યાન છે પણ છઠ્ઠા ગુણ સ્થાન એમાં એમ કીધું કે નિદાન સંબંધી આર્ધ ધ્યાન રહો. અચ્છા ઈષ્ટનો વિયોગ તો બારમાં આચાર્યનો વિયોગ થઈ જાય ને? તો જે સાધુઓ હોય જે વર્ષો સુધી આચાર્ય પોતાના આચાર્ય સંઘના આચાર્ય સંઘના ઉપાધ્યાય એમના સાનિધ્યમાં રહ્યા હોય સમજાય છે દીક્ષા દીક્ષા લીધી હોય ઉપદેશ ગ્રહણ કર્યો હોય માર્ગ સમજ્યા હોય એમના સાનિધ્યમાં સમ્યક દર્શન થયું હોય નિર્વિકલ્પ દશા આવી હોય ચતુર્થાત્મક ગુણ સ્થાન આવ્યું હોય તો ઉપકારી નહીં લાગે? આજે સંજનનો દશા થઈ ને આચાર્ય ઉપાધ્યાય સાધુ છે તો જે સાધુ પરમાત્મા છે હવે 40-40 વર્ષ સંઘમાં રહ્યા હોય સાધુઓ રહ્યા હોય સાધના કરી હોય સાથે ભણ્યા હોય ભણાયું હોય સંધ્યા કરી હોય ખ્યાલ આવે ને એકબીજાને સમાધિ કરાવી હોય એકબીજાને ઉપાડ કરાવી હોય સિદ્ધિકરણ કરાવ્યું હોય ઉદ્ઘોષ કર્યું હોય માર્ગમાં બોલો બોલું છું તારું સમજાય ને માર્ગમાં આગળ ગઈ ગયા હોય હવે એમનો વિયોગ થાય અચાનક વિયોગ થાય તો ભૂમિકા અનુસાર સંચલન કચાય ના ઉદય પ્રમાણે એમને પણ એ પ્રકારનો આઠ જણ એક જ ઉપાય છે તમને સમજે ને? આ પિક્ચરમાં શું એક જ ઉપાય છે? આ સમસ્ત કુધ્યાન સમસ્ત કુવિકલ્પ સમસ્ત કર્તા બુદ્ધિ સમસ્ત મિથ્યા ભાવ સમસ્ત અજ્ઞાન સમસ્ત ભોગતા બુદ્ધિ સમસ્ત બુદ્ધિને તોડવાનો એક જ ઉપાય છે. ધર્મી નો આશ્રય છે. એક હોય પ્રશ્ન કાળમાં પરમાનંદ નો પણ જો કર્મ ની નિદ્રા તો જ્ઞાની ને પણ થાય સતત અને કર્મ ની નિદ્રા તો અજ્ઞાની ને પણ થાય. અજ્ઞાની રોતા રોતા નિદ્રા કરે છે અને નવીન બંધ કરે છે. જ્ઞાની પોતાના આત્મા નો આશ્રય નિદ્રા કરે છે નવીન બંધ થતો નથી. નિદ્રા તો બેને થવાની છે કે નહીં બોલો? અરે હસતા હસતા આપણે કહીએ ને કે હસતા હસતા બાંધેલા કર્મ રોતા રોતા પણ નહીં છૂટે. આ ધ્યાન અર્ધ ધ્યાન કરીને આ પોઈન્ટ કેટલો ટકી હતો કે એ વ્યક્તિ હતી વહી એને કાંઈ યાદ નથી પરંતુ એને યાદ કરી કરીને અહીંયા કેટલા ભવ કેટલા વર્ષ કેટલા 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 સમય કેટલો ઉપયોગ બરબાદ કરી અહીંયા આખી નવી દુનિયા ચાલશે. ઈષ્ટ સમજાય છે એટલે ખરેખર પર પદાર્થ કોઈ ઈષ્ટ નથી. મને આ લાઈન એટલી ટચ કરી ઈષ્ટ નો વિયોગ નહીં સહયોગનો વિયોગ કહો સહયોગનો વિયોગ કહો ઈષ્ટનો વિયોગ નહીં. ઈષ્ટનો વિયોગ ક્યારે નથી થતો. મારા ઈષ્ટનો વિયોગ થાય ને ઈષ્ટ નો કહેવાય. જેનો વિયોગ થઈ એને ઈષ્ટ કેવી રીતના કહેવાય? ઈષ્ટ તો વિકાસ રહે ઈષ્ટ તો સદાકાળ રહે ઈષ્ટ તો શાશ્વત હોય ઈષ્ટ તો હર સમયના અંતથી લાભ લાભ અનંત લાભ અનંત જ્ઞાન અનંત સુખ અનંત મિત્રા અનંત સર્વજ્ઞતા સુખ 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 એ ઈષ્ટ. ઈષ્ટનો વિયોગ થશે ક્યારે? તમને સમજાય ને? ધર્મ ધ્યાન સમજાય? ધર્મ ધ્યાન ચલો ધર્મ ધ્યાન ના ચાર ભેદ લઈએ. ધર્મ ધ્યાન નિશ્ચય વ્યવહાર સમજાયું ગુણ સ્થાન સમજાયું ખ્યાલ આવે છે? ચલો હવે ધર્મ ધ્યાન ના ચાર ભેદ પહેલો ભેદ કયો છે? ધર્મ ધ્યાન નો પહેલો ભેદ ધર્મ ધ્યાન નો પહેલો ભેદ છે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન. બરાબર ચાર ના આ થોડા નવા છે. આ ક્રોધ ધ્યાનના ભેદ ઘણી વાર આપણે સ્વાધ્યાયમાં લેતા હોઈએ છીએ વર્ષોથી, એટલે થોડા પરિચિત છે. ધર્મ ધ્યાનના ચાર ભેદ જો. આજ્ઞા વિજય, વિજય એટલે વિચાર, વિજય એટલે વિચાર કરવો, સમજાય છે? તો આજ્ઞા વિજય ધર્મ ધ્યાન, અપાય વિજય ધર્મ ધ્યાન, વિપાક વિજય ધર્મ ધ્યાન અને સંસ્થાન વિજય ધર્મ ધ્યાન. એક એક લઈએ, બહુ શોર્ટમાં લઈને પૂરું કરીશું, બરાબર? હવે આપણે નેક્સ્ટ ટાઈમ શુક્ર ધ્યાનની ચર્ચા ફૂલ કરશું. ઘણી ગંભીર છે, ઘણી વાતો સામે થશે કે આવું પણ હોય. શુક્ર ધ્યાનની જયારે ચર્ચા કરશું ને ત્યારે ઘણી બધી વાતો પટશે પણ નહીં, એક્સેપ્ટ પણ નહીં થાય, કારણ કે આ બહુ અંતરંગ સૂક્ષ્મ કેવળ જ્ઞાન ગમ્ય પરિણામ છે, જેનું વિવેચન આચાર્ય દેવે કહ્યું છે. શુક્ર ધ્યાનની વાત કરું, ઓકે? ચલો, આજ્ઞા વિષય, આજ્ઞા બધા નામ નામ એક વાર બોલશું બધા. આજ્ઞા વિષય ધર્મ ધ્યાન, આજ્ઞા વિષય, વિષયનો અર્થ વિચાર, આજ્ઞા વિષય બહુ સરળ છે, શબ્દોથી સમજાશે. આજ્ઞા વિષય ધર્મ ધ્યાન, બરાબર? પછી અપાય, અપાય વિષય ધર્મ ધ્યાન. અપાય નું બીજું નામ પણ આવ્યું છે આગમમાં. અપાય વિષય ધર્મ ધ્યાન નું બીજું નામ છે ઉપાય વિષય ધર્મ ધ્યાન. હવે અપાય ઉપાય ની ચર્ચા થોડી આપણે બે મિનિટ કરશું, બરાબર? અપાય અને ઉપાય, ઉપાય છે એ અપાય છે એ નિવૃત્તિ રૂપ છે અને ઉપાય છે એ પ્રવૃત્તિ રૂપ છે. થોડી વાત સમજી જરા, બે શબ્દ પહેલા સમજાયા, કન્ફ્યુઝ નહીં થતા જરા, બરાબર? પહેલા શું શબ્દ આવ્યો? અપાય, એનું બીજું નામ ઉપાય. નામ બોલો મારી સાથે, અપાય અને ઉપાય, બરાબર? આ બે નામ છે ધર્મ ધ્યાન. યુ કેન સે અપાય વિશે ધર્મ ધ્યાન ઓલસો અને યુ કેન સે ઉપાય વિશે ધર્મ ધ્યાન ઓલસો. તો અપાય ઇઝ નિવૃત્તિ રૂપ ધર્મ ધ્યાન, નિવૃત્તિ, સમજાય છે? અને ઉપાય, ઉપાય એટલે પ્રવૃત્તિ, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ અને મિથ્યાત્વનો અભાવ કરવાની નિવૃત્તિ. મિથ્યાત્વથી શું થાય? નિવૃત્તિ. ને સમ્યક દર્શનથી પ્રવૃત્તિ, અજ્ઞાનથી, તમે બોલો મારી સાથે, અજ્ઞાનથી નિવૃત્ત અને સમ્યક જ્ઞાનમાં પ્રવૃત્ત, રાગથી નિવૃત્ત અને વિતરાગ ભાવમાં પ્રવૃત્ત, મિથ્યા દર્શનથી નિવૃત્ત અને સમ્યક દર્શનમાં પ્રવૃત્ત, કરતા ભાવથી નિવૃત્ત, અકર્તા ભાવમાં પ્રવૃત્ત, જ્ઞાતા ભાવમાં પ્રવૃત્ત. પ્રવૃત્ત નિવૃત્ત, સમજાય છે? બહુ ગજબ છે. આ બે એક સાથે થાય, આ બે એક સાથે, વન પોઈન્ટ, ટુ સાઇડ ઓફ વન પોઈન્ટ છે, પ્રવૃત્ત અને નિવૃત્ત, નિવૃત્તિ અને પ્રવૃત્તિ. બોલો, તમને કહેતી નિવૃત્તિ કે પ્રવૃત્ત? બે, અજ્ઞાન ભાવથી નિવૃત્ત અને જ્ઞાન ભાવમાં પ્રવૃત્ત, દુઃખ ભાવથી નિવૃત્ત સુખ ભાવમાં પ્રવૃત્ત, આકૃતાથી નિવૃત્ત અનાકૃતામાં પ્રવૃત્ત, દુઃખથી નિવૃત્ત સુખથી પ્રવૃત્ત. નિવૃત્ત પ્રવૃત્તિ, સમજાય છે? અપાય અને ઉપાય, અપાય અને ઉપાય, બરાબર? ચલો, તો હવે આપણે આજ્ઞા વિશે ધર્મ ધ્યાન, પછી અપાય કે ઉપાય વિશે ધર્મ ધ્યાન, પછી વિભાગ વિશે ધર્મ ધ્યાન. એટલી ગંભીર ભાષા એક એક ધર્મ ધ્યાનમાં, બરાબર? અને સંસ્થાન વિજય ધર્મ ધ્યાન, એક એક ની પરિભાષા. પહેલા ચાર શબ્દો યાદ રહ્યા, આજ્ઞા, અપાય કે ઉપાય, પછી વિપાક, વિપાક અને સંસ્થાન, બરાબર? આજ્ઞા, અપાય, વિપાક, સંસ્થાન. બોલો એકવાર, આજ્ઞા, અપાય, સંસ્થાન, વિપાક, વિપાક અને સંસ્થાન, બરાબર છે? આ ચાર પ્રકારના ધર્મ ધ્યાન, આ વ્યવહાર ધર્મ ધ્યાન, કારણ કે આમાં વિચાર ચાલે છે ને, એટલે આમાં ઉપયોગ બહાર છે અને ઉપયોગ બહાર થી જયારે આ પ્રકારના વિચાર ચાલે. એટલે મેં પહેલા કીધું કે એમ નહીં સમજો કે આપણે નિરંતર આપણે જ્યાંથી સમ્યક્ત્વ નથી ને વિચાર કરીએ ત્યાંથી અભિપ્રાયમાં આવતું અભિયાન ચાલે છે, પણ હવે હમણાં કોઈ ઈચ્છનો યોગ નથી બહારમાં, કોઈ અનિચ્છનો સહયોગ નથી, કોઈ વેદના નથી શરીરમાં, કોઈ કોઈ પ્રકારની ઈચ્છા નથી લીધા, તો હમણાં કયો આર્થ ધ્યાન ચાલે છે? ના, હમણાં શું ચાલે છે? ધર્મ ધ્યાનનો અભ્યાસ ચાલે. આપણને કોઈ સમજાય છે? સમ્યક દ્રષ્ટિને વ્યવહાર ધર્મ ધ્યાન, આત્મામાં જાય તો નિત્ય ધર્મ ધ્યાન, નિત્યા દ્રષ્ટિને ધર્મ ધ્યાનનો અભ્યાસ. તો અભ્યાસ રૂપ ધર્મ ધ્યાન, વ્યવહાર રૂપ ધર્મ ધ્યાન, નિત્ય રૂપ ધર્મ ધ્યાન. તમને બધાને ખ્યાલ આવે છે? કોઈ સમજાય છે? બહુ સરળ છે. હવે આપણે હાથમાં છે ને કે આપણે આર્થ ધ્યાનમાં પ્રવર્તું, ક્રોધ ધ્યાનમાં પ્રવર્તું કે આપણે અભ્યાસ રૂપ ધર્મ ધ્યાનમાં પ્રવર્તું. અભ્યાસ રૂપ ધર્મ ધ્યાન, આપણી પાસે તત્વ જ્ઞાન છે, તત્વ જ્ઞાન છે, તત્વ જ્ઞાનના વિચાર ચાલવા એ ધર્મ ધ્યાન છે. પોઈન્ટ ખ્યાલમાં છે? એ સિદ્ધાંતોના વિચાર, એનું એપ્લિકેશન, એમાં દ્રઢતા, એનો નિર્ણય તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી, એનો નિર્ણય કરો એ ધર્મ ધ્યાન છે.
વિકાસવાદી. પણ એવું થોડી છે કે આપણે સતત આ જ બાબત ધ્યાન કરતા રહીએ. ના, આપણે બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાન મળ્યા પછી, સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા પછી આપણે ધર્મ ધ્યાન ન કરી શકીએ, એની ભૂમિકા તૈયાર ન કરી શકીએ, એ સંબંધી પાછળ તો તૈયાર નહીં થાય તો સાક્ષાત ધર્મ ધ્યાન કેવી રીતના થશે? આજ્ઞા આગમનની પ્રમાણતાથી અર્થોનો વિચાર કરવો. આ પરિભાષા છે આજ્ઞા વિશે ધર્મ ધ્યાનની પરિભાષા. આગમની પ્રમાણતાથી આ બધું સકાળ સૂત્ર માંથી જોઈ લેજો, આગળ આવશે. નવમા અધ્યાયના સૂત્ર આપણે વાંચ્યા હતા ને 27 થી આગળ, આ બધી એમાંથી પરિભાષા લઉં છું. આગમની પ્રમાણતાથી અર્થોનો વિચાર, આજ્ઞા, આજ્ઞાનો વિચાર, બરાબર છે? આજ્ઞા વિશે એટલે કે જે ભગવાને ગુરુએ આજ્ઞા એટલે કે 7 તત્વ 6 દ્રવ્ય 9 પદાર્થનું સ્વરૂપ સમજાયું. આજ્ઞા આજે આજ્ઞા વિષયમાં મુખ્યતઃ ચરણાનિયોગ સંબંધી ચર્ચા, જે ચારે અનિયોગ ને આપણે આમાં ફિટ કરી શકીએ. આ ચારે પ્રકારના ધર્મ ધ્યાનમાં 4 અનિયોગ દેખાશે તમને. શું કીધું? 4 પ્રકારના ધર્મ ધ્યાનમાં 4 અનિયોગ. આજ્ઞા, આપણે પાણી વાળીને કેમ પીવું જોઈએ? કારણ કે એમાં જીવો છે, અને અડગર પાણી પીએ તો જીવોની હિંસા. હવે એ પાણીમાં જીવ તો દેખાતા નથી, કંદમૂળમાં જીવ દેખાતા નથી, તો આપણે માનીએ છીએ કે નહીં? રાત્રિ ભોજનમાં, રાત્રિ ભોજન કરવામાં બહુ પાપ છે, ખ્યાલ આવે છે? આપણે માનીએ છીએ ને? તો આ શરણાનિયોગ આજ્ઞા, આજ્ઞા ભગવાને કીધું છે, એમના ધ્યાનમાં આવ્યું છે, અને એનું પાલન કરવું. બેઝિક બેઝિક કહું છું, બેઝિક શરણાનિયોગ, બેઝિક આચરણ, એના આજ્ઞામાં રહેવું. ભગવાને કીધું 6 દ્રવ્ય છે, કહા 6 દ્રવ્ય દેખાતા તો નથી, બોલો કેવી રીતના માનશો? આધ્યાત્મિક માનશો ને કેવી રીતના માનશો? બોલો ધર્મથી કે અધર્મથી કાઢી દે. અરે અમૂર્તિક આત્મા હમણાં ઇન્દ્રિયનો વિષય નથી, હમણાં તો ક્યારે પણ ઇન્દ્રિયનો વિષય ના બની છે, પણ માનીએ છીએ ને, આજ્ઞાથી માનીએ છીએ કે હા આ શરીરમાં આત્મા છે, હું આત્મા છું. આજ્ઞા આજ્ઞા સમજાય છે? આજ્ઞા આમાં મુખ્યત ચરણાની, મુખ્યતઃ આમાં ચરણાની યોગની વાત. કારણ કે અગર આપણે માનશું નહીં, આપણને શ્રદ્ધા નહીં હોય તો આપણે પાલન નહીં કરી શકીએ. ઘણી બધી વસ્તુ શ્રદ્ધાનું અને આજ્ઞાના આધારે ચાલે, દેખાય નહીં પ્રત્યક્ષ. આ 3 લોક છે, ક્યાં જોવા ગયા? નરક છે, નીચે ક્યાં જોવા ગયા? ક્યાં દેખાય છે? બોલો કોની? આગમ પ્રમાણ, પ્રમાણ વચન ગુરુ છે, આગમ પ્રમાણ, કેવળ જ્ઞાન પ્રમાણ, સર્વજ્ઞ પ્રમાણ. ભગવાન ના ધ્યાનમાં છે ને 3 લોક છે, નીચે નરક છે, નીચે નિબોધ છે, આખા લોકમાં નિબોધ્યા જીવ ઠસાટસ ભરેલા. અહીંયા દેખાય છે તમને? છે કે નહીં? સૂક્ષ્મ નિબોધ, અનંત સૂક્ષ્મ નિબોધ ના જીવ અહીંયા ઠસાટસ ભરેલા છે. બોલો કેવી રીતના માનશો? કન્મૂળમાં જીવ કેવી રીતના માનશું? કૂટર કૂટર કહીએ ને તો આજ્ઞામાં નહીં આવો. દેખાડો, માઇક્રોસ્કોપ થી દેખાડો, લેબમાં દેખાડો, અમને દેખાય તો અમે માનશું, નહીં નહીં થાય. પૈસા નથી, ઘણી બધી વસ્તુ પ્રત્યક્ષ ન થઈ શકે, આજ્ઞાથી માનવી પડે. પૈસ બેઝિક લોજિકલ એ બધું તો છોડો, સૌથી પહેલા આજ્ઞા છે તું ભગવાન છે, તું આત્મા છે, તું પરમાત્મા છો. બોલો આ ભગવાનની આજ્ઞા છે કે તું એવો અનુભવ કર, તું પરમાત્મા છો, નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. આજ્ઞા છે કે નહીં? આજ્ઞા શું છે? ભગવાનની, ગુરુની આજ્ઞા શું છે? ભક્ત બની રહો, શુભ ભાવ માનો, મને કઠાઈ માનો. આજ્ઞા શું છે? બોલો એમની આજ્ઞા શું છે? વોટ ગુરુ વોન, શું છે આજ્ઞા? શું છે આપની પાસે અપેક્ષા? બોલો કે જેવો આત્માનો અનુભવ અમે કરી રહ્યા છે, તમે પણ કરી શકો છો, એવી અમારી આજ્ઞા છે કે તમે પણ અનુભવ પ્રમાણ પ્રમાણ કરીને અનુભવ કરો. આગમ, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુનો ઉપદેશ અને પ્રમાણ, આ અનુભવથી પ્રમાણ કરજો. આ આજ્ઞા આના પર કલાકો ચર્ચા થઈ શકે, આગળ વધીએ. ચલો પૂરું કરું, આપણો સમય થઈ ગયો. આજ્ઞા પછી તો એવું ઉપાય અને અપાયની ચર્ચા કરીએ ને, તો શું છે એની પરિભાષા? અપાય, હા, સંસારી જીવોના દુઃખોનો અને તેમનાથી છૂટવાના ઉપાયનો વિચાર. છૂટવાનો ઉપાય, આ દુઃખ છે તો દુઃખથી છૂટવાનો ઉપાય. આ રોગ છે, શરીરમાં રોગ છે, બોલો તો શરીરમાં રોગ છે, તો ડોક્ટરે કીધું કે રોગ છે, તો આપણે શું કહીએ? થેન્ક યુ ડોક્ટર, તમે ઇન્ફોર્મ કર્યું, મને બહુ સારું લાગ્યું કે ખબર પડી આજે રોગ છે. આઈ એમ વેરી ગ્લેડ કે યુ ઇન્ફોર્મ. બોલો સાહેબ, રોગ છે તો શું કરશો? રોગ છે તો એને દૂર કરવાનો, એનાથી છૂટવાનો ઉપાય. સાયનો રોગ છે તો એને એનાથી દૂર કેવી રીતના થાય? વાતો બહુ સરળ છે, થોડી ફૂડ પર લાગતી હશે, પણ બહુ સૂક્ષ્મ છે અને પ્રયોજનની સિદ્ધિ કરવા વાળી. એ રોગ તો રોગ લાગે છે, એને દૂર કરવાનો તો ઉપાય કરીએ છે, ખ્યાલ આવે છે? આત્મામાં ફેલાયેલો રોગ, પુષ્ટ થયેલો રોગ, એ રોગ નથી લાગતો. એટલે ક્યાં તો રોગ લાગે છે? અજ્ઞાન રોગ લાગે છે?
પર દ્રવ્ય નું તત્ત કરશું તો બુદ્ધિ રોગ લાગે છે, એમાં શું બુદ્ધિ રોગ લાગે છે? આ રોગ છે. આ રોગ ને દૂર કરવાનો ઉપાય, એનો વિચાર કરવો એ અપાય, એનાથી નિવૃત્ત થવું એ અપાય, સુખમાં પ્રવૃત્ત થવું એ ઉપાય. અપાય ઉપાય, નિવૃત્ત પ્રવૃત્ત, સમજાય છે? ત્રીજી વાત લઈએ, વિપાક. વિપાક કર્મના કર્મના ફળ નો વિચાર કરો, ઉદય નો વિચાર કરો. હવે આજે સેકન્ડ છે ને, સેકન્ડ અપાય અને ઉપાય ખ્યાલ આવે છે, તો એમાં આવશે દ્રવ્યાનિયમ. કારણ કે ઉપાય બતાવે છે ને, તો ઉપાયમાં શું બતાવશે? સાત તત્વનું શ્રદ્ધાન, આત્માનું શ્રદ્ધાન. સેકન્ડમાં દ્રવ્યાનિયોગ, પહેલામાં ચરણાનિયોગ, બરાબર છે? પહેલામાં ચરણાનિયોગની મુખ્યતા, સેકન્ડમાં દ્રવ્યાનિયોગ. કારણ કે ઉપાય, હવે ઉપાય શું બતાવે? સુખી થવાનો ઉપાય, મૂળ દ્રવ્યાનિયોગ, મૂળ સિદ્ધાંત, મૂળ વસ્તુ સ્વરૂપ. એક ઉપાય છે ને, એક આત્માનો આશ્રય લે, બધા બધા દુઃખ ચડી જશે. એને સમજ, તેને સમજ, છ દ્રવ્યને સમજ, એમાં તું તું જીવ દ્રવ્ય છે એ સમજ, સાત તત્વને સમજ, એમાં છુપાય કે આત્મજ્યોતિ તું છે સમજ, પાંચ ભાવને સમજ, એમાં પારમિક ભાવને સમજ. ઉપાય છે ને, ઉપાય ડોક્ટરને કહે ને, બહુ ગોળ 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 નહીં, સીધી વાત કરો, સીધો ઉપાય બતાવો, સીધું સોલ્યુશન બતાવો કે આ રોગ દૂર કરવાનો ઉપાય શું છે. સર્જરી, ઓકે સર્જરી. હા, એ ગેટિંગ દૂર કરવો છે, સર્જરી, ઓકે સર્જરી. વાય ડુ વી ટ્રસ્ટ ઇન, બીકોઝ આપણને ખબર છે, એની પાસે નોલેજ છે, જ્ઞાન છે. તમને સમજાય છે? તો સેકન્ડમાં કરવાની યોગ નીલાબેન દ્રવ્યાને, પહેલામાં ચણાને, ત્રીજો 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 ભેદ કયો છે? વિપાક. વિપાક કર્મનો ઉદય, અને એમાં વિપાક એટલે એ ઉદયનો વિચાર કરો કે સક્રિયો. એમાં પ્રથમાનિયોગ અને કર્ણાનિયોગની મુખ્યતાથી વાત છે, તો પ્રથમાનિયોગ વધારે લઈ શકો, કારણ કે એ જ્ઞાનીઓના જીવનમાં વિપાક જેવા કેવા ઉદયો આવ્યા, કેવા કેવા પ્રસંગો બન્યા, કેવી કેવી પ્રતિકૂળતાઓ આવી, એ ઉદયોનો વિચાર કરીને એ સમયે જ્ઞાની કેવા મધ્યસ્થ રહ્યા, ક્ષમતામાં રહ્યા, સમાધિમાં રહ્યા, વિચલિત ન થયા, માર કે ડગ્યા નહીં, સમ્યક પ્રતિચ્યુત થયા નહીં, પોતાની દ્રઢતા રાખી. આઈ યુ ગેટિંગ? તો થર્ડ એ મુખ્ય તો પ્રથમાનિયોગ, પણ કર્મનો વિચાર કરે છે ને, એટલે એમાં કર્ણાનિયોગની વાત પણ આવશે, કે જેવા પરિણામ કરશે એવા કર્મનો બંધ થશે, અને એ બંધ કરેલા કર્મને ભોગવવા માટે પોતે એકલો સંસારમાં ચાલ્યો છે. કોણ આવશે સાથે બોલો? આ મોબાઈલને જોઈને ચોવીસ કલાક રાત જે કરીએ છે, એના લગતી ચોવીસ કલાક ભાવ વગરે છે, ખ્યાલ આવે છે? સમજાય છે કે એના લગતી જે પણ શુભ અશુભ ભાવ, પ્રવચન સામો છે તો શુભ ભાવ છે, એના લગતી પાંચ મહિના વિષય ભોગવો ને ભોગવો છે શુભ ભાવ છે. બોલો, આવશે આના લગતી કેટલા કર્મ બનતા, અને એ વસ્તુ આપણી પાસે નહીં આવે. આ ઉદયનો વિચાર પોઈન્ટ ખ્યાલમાં આવે છે? બહુ આપણે કહીએ ને કે સાવધાની પૂર્વક જેટલા આવે, જેના જેના મનુષ્ય ભવના જેટલા જેટલા સમય અને કાળ અને વર્ષ બાકી છે, બહુ સાવધાની પૂર્વક અને બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરીને એને અંદરમાં એની તૈયારી કરવી પડશે. ઉપાય સમજાય છે? અરે તું રાગથી, તું શરીરથી, તું સહયોગથી, તું ગુણભેદથી, બધાથી ભિન્ન એક આત્મા. જો અહીંયા એક અને દાદરનું ઉદાહરણ આપ્યું હતું ગઈકાલે, કે એક ઉદાહરણ આપ્યું હતું કે જેવી રીતના અહીંયા કહેવામાં આવે કે એક સામાજિક શાંતિ ઉપાય સામાન્ય, કેવી રીતના જીવ અભ્યાસ દિશામાં મુખ્ય ગોલ કરીને વસ્તુને પકડી લે છે, એને મુખ્ય ગોલ કરતા આવને છે, એને ખબર છે કોને ગોલ કરવું કોને મુખ્ય કરવું. એકદમ ગંદી મેલી બાલ્ટીમાં એમ જાહેરાત કરવામાં આવે કે નેક્સ્ટ સન્ડે અહીંયા પાર્લા મંદિરમાં એક્ઝામ્પલ છે, અન્યતા નહીં લેતા, અપેક્ષા સમજો, ઉદાહરણ ઉદાહરણની રીતે સમજો, સિદ્ધાંત સમજવાનો છે ને, મુખ્ય ગોળની કળા કેવી આવે છે આપણને સમજવા. એક ગંદી મેલી બાલ્ટીમાં ગરમ ગરમ તપતું એક કિલો સોનું અહીંયા આપવામાં આવશે બધાને. બોલો બોલો જેવી, હવે આવશો કે નહીં લેવા? કેમ એટલે તમે વિચારો છો કે શું કરો છો? જલ્દી બોલો, મને સમય થઈ ગયો. બોલો જલ્દી બોલો. બાલ્ટી ગોળ, બાલ્ટી એટલે કે આ બાર અથવા દૂધ લેવા નહીં વિષય. અને અવસ્થા કઈ અવસ્થા? અવસ્થા અવસ્થા ગરમ સોનું, ગરમ 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 ગરમ. તો બોલો એ અવસ્થા ગોળ, મુખ્ય શું થશે? સોનું. કારણ કે એ ગરમ અવસ્થાનો જય થવાનો છે. બાલ્ટી તો કાઢી નાખશું, આવશે શું હાથમાં? સોનું. આ ઉપાય સમજાય છે? એવી રીતના આ અસરભૂત વ્યવહાર કરીનો વિચાર કરી, અંદરમાં એક એક સમયની રાગાદી પડતી, એનાથી પાર તારો સિદ્ધાર્થમાં અંદરમાં વિરાજમાન છે, એનો અનુભવ કર, એ સુધી થવાનો ઉપાય છે. આઈ હોપ સમજાય, ઉપાય સમજાય છે?
અરે બાળક એટલું પણ નાનું બાળક હોય ને, ગંદકી કરે, રડે, સમજાય છે, શરીર મલિન કરે, બધું કરે, પણ માતા શું જોઈએ છે? એને ગૌણ કરે, બાળક બાળક. તો બોલો, મુખ્ય ગૌણ કરતા આવડે છે કે નહીં? અવસ્થા વ્યવસ્થા ને ગૌણ કરીને અંદર માં જે એક રૂપ રહેવા વાળો બાળક છે, એ સોનું છે, એ હીરા છે, મેલો હીરો, બોલો, મેલ ગૌણ અને હીરો મુખ્ય. ઉપાય સમજાય છે? અને લાસ્ટ છે સંસ્થાન વિષય, વિચાર, વિષય, વિષય એટલે વિચાર, સંસ્થાન. ત્રણ લોકના આકાર નો વિચાર કરો, લોકના, લોક એટલે આમાં આવશે મુખ્યતા કરનારીઓ, ત્રણ લોકનું સ્વરૂપ, ચરણાનીઓ, દ્રવ્યાનીઓ, પ્રથમાનીઓ, કરનારીઓ. આ રીતે ચાર ધર્મ ધ્યાન આપણે ચાર અનુયોગમાં ડિવાઇડ કરી શકીએ અને એનો વિચાર કરી શકીએ. ત્રણ લોકનું લોક ભાવના, લોકભાવનાનો વિચાર એટલે કે આ શું છે, એ તો ઠીક છે વ્યવસ્થા સમજવા માટે, પણ એક એક સિદ્ધ પરાવર્તન વિચાર કરો. એક 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 લોકના એક 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 પ્રદેશ પર આપણે સાંભળ્યું ને, ક્ષેત્ર પરાવર્તન પંચ પરાવર્તન સાંભળ્યું ને, એક 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 લોકના એક 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 પ્રદેશ ઉપર ક્રમથી જીવ જન્મે અને ક્રમથી જીવ મરે. કેટલો સમય લાગ્યો હશે ક્ષેત્ર પરાવર્તન પૂરો કરવાનો? દ્રવ્ય ક્ષેત્ર, તો એક ક્ષેત્ર પરાવર્તન પૂરો થયો, ક્રમથી જન્મ મરણ થયું. હવે વિચાર કરો, ક્રમથી જન્મ એટલે શું? લોકના એક પ્રદેશ ઉપર જન્મ્યો, હવે નેક્સ્ટ પ્રદેશ ઉપર જન્મ લેવાનો. ક્યારે ક્યારે આવશે બોલો એ સમય પાસે? નેક્સ્ટ પ્રદેશ, એના નેક્સ્ટ પ્રદેશ ઉપર જન્મ, પછી નેક્સ્ટ પ્રદેશ ઉપર જન્મ, એમ કરીને ક્રમથી એક 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 પ્રદેશ ઉપર જન્મ ને મરણ. તો હવે લોકનો વિચાર કરો, અસંખ્યાત પ્રદેશ નો વિચાર કરો, કે કેટલા પ્રદેશ છે, કેવી રીતના જન્મ, કેવી રીતના મરણ કરી રહ્યા છીએ, અનંત કાળમાં અનંત આ પરાવર્તનો કરીને અનંત કાળ સંસારમાં પોતાના આત્માને ભૂલીને દુઃખ 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 અને પરિભ્રમણ જ કરી છે. અને મને ગોદમાં ચાલ્યો ગયો હતો તો એનું તો રહી ગયું કેલ્ક્યુલેશન, તો અટકી ગયું ક્યાં? અહીંયા ચાર ગણા છે, એ કેલ્ક્યુલેશન અટકી ગયું કે નહીં બોલો? અહીંયા ગોદમાં અનંત કાળ રહેશે તો ક્યાંથી નીકળશે? પછી પાછો એક ક્રમ ચાલુ થશે, ક્યારે પૂરું થશે મને તું? આ લાલ સંસ્થાન, સંસ્થાન એટલે લોકના આકાર નો વિચાર. ઓહો, આ લોક માં રહેલો હું અસંખ્યાત પ્રદેશી આત્મા છું, મારું સર્વસ્વ મારા મન છે. આ વિચાર, વિચાર સમજે છે? તત્વના જેટલો, હવે સમજી લેજો, જેટલો તમે આખા દિવસમાં થોડી વાત કરો છે, જેટલો તમે આખા દિવસમાં ટટોળો પોતાના પરિણામના અભિપ્રાયને, ટટોળો પોતાના ઉપયોગના પ્રભાવને, જેટલો સમય આપણે આખા દિવસમાં, જેટલા અંદરમાં, જેટલો સમય, જેટલી વાર ને જેટલા તત્વના વિચાર, વસ્તુ સ્વરૂપના વિચાર, ભેદ વિજ્ઞાનના વિચાર, શુદ્ધાત્માના વિચાર, ભિન્નતાના વિચાર, અભાવના વિચાર, ભાવના વિચાર અંદરમાં આવ્યા, એટલો સમય તું ધર્મ ધ્યાનના અભ્યાસમાં રહ્યો, એના બાકીના બધા સમય તારા આ તને રોજ ધ્યાનમાં ગયો, તીવ્ર કર્મના બંધમાં ગયો. તું માને છે કે ઓ આ ડિગ્રી આવી ગઈ, આ પદ આવી ગયું, આ જોબ આવી ગઈ, આ ખ્યાલ આવે છે, આટલું પ્રમોશન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, કઈ નથી, કઈ નથી આવવાનું સાથે, કોઈ ડિગ્રી, કોઈ ભણતર, કોઈ કરપ્શન, કઈ નથી આવવાનું સાથે. આવશે તો તારી સાથે ધર્મના તત્વના સંસ્કાર આવશે. આ કરપ્શન પણ નહીં આવે, નેક્સ્ટ ગોમાં ચાર ધ્યાનના નામ નહીં આવે, પરંતુ આ ધ્યાન ધર્મીના એટલેથી થાય છે, એ ધર્મી હું છું એવા સંસ્કાર અંદરમાં પડી શકે એવો આત્મામાં એક સંસ્કાર નામનો ધર્મ છે, જે આપણે લયોમાં ભણીએ છીએ હમણાં, એ સ્વભાવ નહીં, અસ્વભાવ નહીં, એ સંસ્કારની વાત કરે છે કે આત્મામાં ધર્મના સંસ્કારનું ચિંતન થઈ શકે, તત્વજ્ઞાનના સંસ્કારનું ચિંતન થઈ શકે, એ તત્વજ્ઞાનથી પોતાના પરિણામને કેળવી શકે. એ નહીં કેળવીએ ને અમને ચાલ્યા જશું તો ચાર બધું 84 લાખ એવામાં આ બધી ડિગ્રીઓ બિગ્રીઓ કઈ સાથે નથી આવવાની, રૂપિયા પૈસા કઈ સાથે નથી આવવાની. અરિહંતો શુદ્ધ આત્મા છે, હું પણ એમના જેવો છું, અરિહંતો નો આત્મા જાણી મારે અરિહંત થવું છે, નિજ નિધી નિજ ને બતાવી અનંત ઉપકાર, વંદના શત વાર છે, વંદના શત વાર છે. અને કારણે બોધની દ્વાર દિશાની પરમ ઉપકારી જીનવાણી માતનું, અમ ભક્તોના અનંત ઉપકારી સમ જ્ઞાની પરમાત્માઓનું, સત્ય સનાતન પાન ભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મ નો જય. હવે અહીંયા સ્વામીભાઈના તત્વાસૂત્રનો ક્લાસ પ્રારંભ થશે.